એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરીશું જે વાંચનારને ખરેખર અંદરથી હલાવી દે છે. જ્હોન ડિડિયોનનું ધ યર ઓફ મેજિકલ થિંકિંગ.
હા, આ કોઈ કલ્પના નથી, પણ લેખિકાના પોતાના જીવનની કદાચ સૌથી મુશ્કેલ સમયની વાત છે.
બરાબર. એમના પતિના અચાનક મૃત્યુ પછીનું જે પહેલું વર્ષ હતું એનો આ એકદમ નિખાલસ બારીક અભ્યાસ છે.
અને જ્હોન ડિડિયોન પોતે એ કોઈ સામાન્ય લેખિકા નહોતા. અમેરિકન સાહિત્યમાં ખબર છે એમનું બહુ મોટું નામ.
હા, માત્ર લેખિકા નહીં પણ એક નિરીક્ષક તરીકે, નિબંધકાર, નવલકથાકાર
અને પેલી ન્યૂ જર્નલિઝમ શૈલીના મુખ્ય પ્રણેતાઓમાંના એક. એમની લખવાની રીત જ જુદી હતી.
કેવી રીતે? એમની શૈલીની ખાસ વાત શું હતી?
એકદમ સ્પષ્ટ, ધારદાર અને છતાં ભાવનાત્મક રીતે બહુ ઊંડી અસર કરે. લાગણીઓનું વર્ણન પણ જાણે થોડા દૂર રહીને કરે, પણ એની અસર સીધી વાચકના મન પર થાય.
સંયમિત પણ સચોટ. તો પછી એ સવાલ થાય કે એક વ્યક્તિની આટલી અંગત પીડાની કથા આજે પણ આપણને કેમ સ્પર્શે છે? શા માટે એ સાંભળવી જરૂરી છે?
કદાચ એટલે કે શોક, કોઈ પ્રિયજનને ગુમાવવાનું દુઃખ, એ અનુભવ તો સાર્વત્રિક છે, ખરું ને?
હા,
આપણામાંથી કોણ એમાંથી પસાર નથી થયો કે થવાનું નથી.
સાચી વાત છે.
પણ ડિડિયોન આ પુસ્તકમાં શોકની એ બાજુઓ પર પ્રકાશ પાડે છે જેના વિશે આપણે કદાચ ઓછું વિચારીએ છીએ. એની અતાર્કિકતા, એની ગૂંચવણો.
હા, એટલે કે આપણી જે સામાન્ય સમજ હોય છે ને શોક વિશે, કે બસ દુઃખી થવાનું હોય, એને એ પડકારે છે.
બરાબર. અને જે રીતે બતાવે છે કે કેવી રીતે એક અત્યંત બુદ્ધિશાળી, વિશ્લેષણાત્મક મગજ પણ શોકની એ સ્થિતિમાં તર્કને ભૂલી જાય છે
અને પેલી જાદુઈ વિચારસરણીમાં સરી પડે છે જેનો ઉલ્લેખ પુસ્તકના શીર્ષકમાં જ છે.
હા, એ જ. એ ખરેખર આપણને વિચારવા મજબૂર કરે છે કે ઊંડા દુઃખમાં આપણું મન કેવી અજબ રીતે કામ કરતું હોય છે.
ચાલો તો થોડું ડિડિયોનના જીવન અને આ પુસ્તકની જે પૃષ્ઠભૂમિ છે એના પર નજર કરીએ. એમનો જન્મ 1934માં કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં.
હા, અને એના ઉછેર અને શરૂઆતના અનુભવોએ કદાચ એમનામાં એક સ્પષ્ટ દ્રષ્ટિ, વાસ્તવિકતાને જેમ છે તેમ જોવાની વૃત્તિ વિકસાવી.
એમનો અમેરિકન સાહિત્ય જગતમાં ઉદય પણ ધીમો પણ મક્કમ રહ્યો.
અને એમના જીવનમાં ખબર છે એક બહુ જ મહત્વનો હિસ્સો, એમના પતિ લેખક જ્હોન ગ્રેગરી ડન.
હા, એમની સાથેનો સંબંધ
લગભગ 40 વર્ષનો સાથ.
અને એ માત્ર લગ્ન જીવન નહોતું, એક ઊંડી બૌદ્ધિક અને સાહિત્યિક ભાગીદારી હતી.
એટલે કે તેઓ એકબીજાના કામના પહેલા વાચક પણ હતા અને ટીકાકાર પણ.
બરાબર, કડક ટીકાકાર. આ સંબંધે એમના વ્યક્તિત્વ અને લેખન બંનેને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો. તો એમ કહી શકાય કે ડિડિયોન પાસે પહેલેથી જ અનુભવોનું વિશ્લેષણ કરવાની, એને મોટા સંદર્ભમાં મૂકવાની એક ગજબની ક્ષમતા હતી.
ચોક્કસ. તેઓ સાંસ્કૃતિક પ્રવાહોના, માનવ વર્તનના બહુ બારીક નિરીક્ષક તરીકે જાણીતા હતા જ.
અને આ જ ક્ષમતા, આ જ નિરીક્ષણ શક્તિ એમના જીવનની સૌથી મોટી અંગત કટોકટી વખતે પણ એમની સાથે રહી.
હા, પણ કદાચ એક વિચિત્ર રીતે 30 ડિસેમ્બર 2003 એમના પતિ જ્હોન ગ્રેગરી ડનનું અચાનક હાર્ટ એટેકથી અવસાન થયું.
અને એ જ સમયે એમની દીકરી ક્વિન્ટાના પણ ગંભીર રીતે બીમાર હતી, ખરું ને?
બરાબર. સેપ્ટિક શોકને કારણે હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે, આ બેવડી આફત હતી. અને એ વખતે ડિડિયોનની પેલી પત્રકાર તરીકેની તાલીમ હતી ને?
કઈ તાલીમ?
પેલી ઘટનાઓની તારીખ, સમય, તબીબી વિગતો બધું ચોકસાઈથી નોંધી રાખવાની આદત, એ જાણે શોકના પેલા શરૂઆતના આઘાતમાં એક બચાવ કવચ જેવું બની ગયું.
અચ્છા, એ ખરેખર અકલ્પનીય પરિસ્થિતિ કહેવાય. એક તરફ પતિ નથી રહ્યા, બીજી તરફ દીકરીની ચિંતા, અને આ બધા વચ્ચે આ રીતે વિગતો નોંધીને જાતને ટકાવી રાખવી.
હા, કદાચ એ પણ એક રીતે નિયંત્રણ જાળવી રાખવાનો અચેતન પ્રયાસ હતો જે પેલી જાદુઈ વિચારસરણી તરફ લઈ જાય છે.
અને જ્યારે આ પુસ્તક ધ યર ઓફ મેજિકલ થિંકિંગ પ્રકાશિત થયું ત્યારે એની ખૂબ ચર્ચા થઈ.
ખૂબ જ. એ ફક્ત બેસ્ટસેલર જ ન બન્યો, પણ શોક અને નુકસાન વિશે જે કંઈ લખાયું છે એ સાહિત્યમાં એને એક સીમાચિહ્ન ગણવામાં આવ્યું.
એની સફળતા જ બતાવે છે કે ડીડીઓને જે પોતાનો અંગત અનુભવ વર્ણવ્યો એમાં કંઈક એવું હતું જે લાખો લોકોના અનુભવ સાથે જોડાયો.
ચોક્કસ.
તો આ પુસ્તકનો મુખ્ય વારસો શું ગણી શકીએ? પેલો જાદુઈ વિચારસરણીનો ખ્યાલ જે એમણે આટલો સ્પષ્ટ રીતે સમજાવ્યો.
હા, એ તો ચોક્કસ એક મોટો વારસો છે જ. શોક વિશેની પેલી અતાર્કિક બાજુ સમજાવવા માટે આ શબ્દ આજે સામાન્ય રીતે વપરાય છે, પણ મને લાગે છે એનાથી આગળ વધીને એમનો સાચો વારસો એ છે કે એમણે શોક વિશેની જે સ્વીકૃત માન્યતાઓ હતી ને.
કેવી માન્યતાઓ?
કે ભાઈ, શોકના અમુક તબક્કા હોય છે, એમાંથી આમ પસાર થવાનું હોય, અમુક સમયમાં એમાંથી બહાર આવી જવાનું હોય, આ બધી વાતોને એમણે પડકારી.
અચ્છા.
એમણે બતાવ્યું કે શોક કેટલો અવ્યવસ્થિત, કેટલો વ્યક્તિગત અને કેટલો લાંબો ચાલી શકે છે. એમણે પોતાની ઊંડી પીડાને જે રીતે શબ્દો આપ્યા એનાથી બીજા લાખો લોકોને પોતાના અવ્યક્ત દુઃખને સમજવામાં મદદ મળી.
હવે જો આપણે પુસ્તકના હાર્દમાં ઉતરીએ, ડીડીઓનની મુખ્ય ફિલોસોફી અથવા જે માન્યતાઓ આ અનુભવમાંથી બહાર આવી એની વાત કરીએ, તો સૌથી પહેલી અને મુખ્ય બાબત કઈ લાગે છે?
મને લાગે છે સૌથી મુખ્ય વાત એ છે શોકની અતાર્કિકતાનો સ્વીકાર. ડીડીઓન વારંવાર કહે છે કે દુઃખની એક ક્ષણોમાં આપણો તર્ક જાણે કામ કરતો બંધ થઈ જાય છે.
હા, મન વિચિત્ર રીતે વર્તે છે.
બરાબર. એવી માન્યતાઓ પકડી રાખે છે જે અતાર્કિક હોય. પેલું એમનું પોતાનું જ ઉદાહરણ છે ને, પતિના જૂતા સાચવી રાખવા.
હા, કારણ કે ક્યાંક અંદરથી એવું લાગે છે કે એ પાછા આવશે ત્યારે એમને જરૂર પડશે.
એ જ, આ જ છે જાદુઈ વિચારસરણી. બુદ્ધિ જાણે છે કે આ શક્ય નથી, પણ પેલું હૃદય છે ને એ માનવા તૈયાર નથી.
આ ખરેખર બહુ મહત્વની વાત છે, કારણ કે આપણે સામાન્ય રીતે પોતાને તાર્કિક માનીએ છીએ, પણ આવી પરિસ્થિતિમાં જાણે આપણી અંદરનો આદિમ મનુષ્ય જાગી જાય છે. બીજો કયો મુદ્દો મહત્વનો છે?
બીજો મુદ્દો છે ભાષા અને સમજૂતીની મર્યાદા. ડીડીઓન સતત અનુભવે છે કે આ જે ઊંડો ગૂંચવાયેલો અનુભવ છે શોકનો, એને વ્યક્ત કરવા માટે આપણી પાસે શબ્દો જ નથી અથવા ઓછા પડે છે.
એટલે કે તબીબી ભાષા હોય, મનોવિજ્ઞાનના સિદ્ધાંતો હોય, સમાજના રીતરિવાજો હોય.
હા, આ બધું જેમને ઉપર છલ્લું લાગે છે, અપૂરતું લાગે છે, જે સલાહો મળે છે એ પણ ઘણીવાર પોખળ લાગે, કારણ કે એ એમના વાસ્તવિક અનુભવ સાથે બંધબેસતી નથી.
જાણે કે અનુભવ એટલો મોટો છે અને ભાષા એટલી નાની પડી રહી છે. અને સ્મૃતિઓનું શું? પુસ્તકમાં સ્મૃતિઓનો બહુ મોટો ભાગ છે.
હા, સ્મૃતિનો દ્વિપાત્રીય સ્વભાવ એ ત્રીજો મહત્વનો મુદ્દો. સ્મૃતિઓ એક તરફ તો ગુમાવેલી વ્યક્તિ સાથે જોડાણનો આધાર બને છે, થોડી હૂંફ આપે છે,
પણ
બીજી જ ક્ષણે એ જ સ્મૃતિઓ પેલી નુકસાનની સ્થાયીતાની, એ વ્યક્તિ હવે નથી રહી એ કડવી વાસ્તવિકતાની પીડાદાયક યાદ અપાવે છે. શોકગ્રસ્ત મન શું કરે? ભૂતકાળની ઘટનાઓને વારંવાર વાગોળ્યા કરે.
અને એમાં જો આમ થયું હોત તો, અને જો તેમ ન થયું હોત તો, એવા સમીકરણો શોધ્યા કરે, જાણે ભૂતકાળ બદલી શકાશે.
બરાબર.
અને આ બધાની વચ્ચે વ્યક્તિની પોતાની ઓળખનું શું થાય? ખાસ કરીને જ્યારે સંબંધ આટલો ગાઢ અને લાંબો હોય જેમ ડીડીઓન અને એમના પતિ વચ્ચે હતો.
એ ચોથો મુદ્દો છે, ઓળખનું પુનર્નિર્માણ. ડીડીઓન બહુ અસરકારક રીતે વર્ણવે છે કે કેવી રીતે લાંબા સમયની ભાગીદારી પછી વ્યક્તિની ઓળખ અમેમાં ભળી જાય છે. અને જ્યારે એ અમેમાંથી પેલું હું એકલું રહી જાય ત્યારે પોતાની જાતને ફરીથી વ્યાખ્યાયિત કરવી પડે છે. આ આખી પ્રક્રિયા બહુ પીડાદાયક હોય છે, દિશાશૂન્ય કરી દેતી હોય છે.
કોણ છું, હવે મારો રોલ શું, એવા પ્રશ્નો ઊભા થાય.
બરાબર.
અને આ બધા અનુભવોનો જે સારાંશ છે, જે નિચોડ છે, એ કદાચ પેલો પાંચમો મુદ્દો છે જેની વાત આપણે પહેલા પણ કરી, જીવનની અનિશ્ચિતતા.
બિલકુલ. આ પુસ્તકનો અંતિમ અને કદાચ સૌથી ઘેરો સંદેશ એ જ છે કે જીવન કેટલું નાજુક છે, કેટલું અણધાર્યું છે. આપણે ભલે ગમે તેટલું પ્લાનિંગ કરીએ, નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરીએ,
પણ વાસ્તવિકતા એ છે કે જીવન એક ક્ષણમાં પલટાઈ શકે છે.
હા, નિયંત્રણ અને વ્યવસ્થાનો આપણો જે ખ્યાલ છે એ મોટે ભાગે એક ભ્રમ જ હોય છે. ડીડીઓનો અનુભવ આ સત્યને એકદમ સામે લાવી દે છે.
પરિવર્તનકારી ઘટનાઓ ગણાવી હતી. પહેલી, દેખીતી રીતે જ એમના પતિનું મૃત્યુ.
હા, જ્હોન ગ્રેગરી ડનનું આકસ્મિક મૃત્યુ, ડિસેમ્બર 30, 2003. પુસ્તકની શરૂઆત જ આ ઘટનાના વર્ણનથી થાય છે, અને એ વર્ણન પણ કેવું, એકદમ ઠંડુ, જાણે કોઈ ક્લિનિકલ રિપોર્ટ હોય. એક સામાન્ય સાંજ, ડિનર ટેબલ પર વાતો ચાલે છે, અચાનક જ્હોન શાંત થઈ જાય છે, ખુશીમાંથી ઢળી પડે છે. પછી 911ને ફોન, હોસ્પિટલ, અને ત્યાં ડોક્ટર આવીને કહે છે કે હી ઇઝ ગોન.
અને ડિડિયોન લખે છે, લાઈફ ચેન્જીસ ફાસ્ટ, લાઈફ ચેન્જીસ ઇન ધી ઇન્સ્ટન્ટ. એક ક્ષણમાં જીવન બદલાઈ ગયું.
બરાબર. અહીંથી જ પેલી વાસ્તવિકતાને નકારવાની વૃત્તિ, કોઈક રીતે આ ઘટનાને ઉલટાવી દેવાની અતાર્કિક ઈચ્છા, એટલે કે જાદુઈ વિચારસરણી શરૂ થાય છે.
અને જાણે આ એક આઘાત ઓછો હોય તેમ બીજી ઘટના પણ સાથે જ ચાલી રહી હતી.
હા, બરાબર. બીજી ઘટના હતી પુત્રી ક્વિન્ટાનાની ગંભીર બીમારી. પતિના મૃત્યુના સમાચાર મળ્યા એ પહેલાથી જ ક્વિન્ટાના ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં સેપ્ટિક શોક અને ન્યુમોનિયાને કારણે બેભાન અવસ્થામાં આઈસીયુમાં હતી.
એટલે ડિયોનને એક જ સમયે બે મોરચે લડવાનું આવ્યું, પતિના મૃત્યુનો શોક અને દીકરીના જીવન માટેનો સંઘર્ષ.
હા, અને એ હોસ્પિટલના ચક્કર કાપે છે, ડોક્ટરોની તબીબી ભાષા સમજવાનો પ્રયત્ન કરે છે, માહિતી એકઠી કરે છે, જાણે કે વધુ માહિતી મેળવવાથી પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાશે.
આ પણ પેલી જાદુઈ વિચારસરણીનો જ એક ભાગ કહેવાય.
ચોક્કસ.
આ બેવડો બોજ ખરેખર અસહ્ય લાગે છે. અને પછી ત્રીજી ઘટના બની, જેણે કદાચ જે થોડી ઘણી આશા બાકી હતી તેના પર પણ પાણી ફેરવી દીધું.
હા, ત્રીજી ઘટના હતી ક્વિન્ટાનાની તબિયતમાં સુધારો થયા પછી અચાનક ફરીથી ગંભીર સ્થિતિ. ક્વિન્ટાનાની તબિયત સુધરી રહી હતી, એને ન્યૂયોર્કથી લોસ એન્જલસ લઈ જવામાં આવી રહી હતી. પણ લોસ એન્જલસ એરપોર્ટ પર ઉતરતી વખતે જ તે જમીન પર પટકાઈ. તેના મગજમાં ગંભીર રક્તસ્ત્રાવ થયો હતો, સેરેબ્રલ હેમરેજ. એને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી, મગજની સર્જરી થઈ અને તે ફરી લાંબા સમય માટે કોમામાં સરી પડી.
એટલે ફરી પાછો એ જ આઘાત, એ જ લાચારી.
બરાબર. જીવન કેટલું નાજુક છે, કેટલું અનિશ્ચિત છે, એનો આ એક વધુ ક્રૂર પુરાવો હતો. નિયંત્રણનો જે ભ્રમ હતો એ હવે સંપૂર્ણપણે તૂટી ગયો.
આ ત્રણ ઘટનાઓ ખરેખર બતાવે છે કે શોક એ કોઈ સીધી રેખામાં ચાલતી પ્રક્રિયા નથી, એ તો વારંવાર આવતા આંચકાઓ અને અણધાર્યા વળાંકોનો રસ્તો છે.
સાચી વાત.
તો આ બધા અનુભવોમાંથી, ડીડીઓનના જીવન અને આ પુસ્તકમાંથી આપણે સામાન્ય વાચક તરીકે શું પાઠ લઈ શકીએ, શું શીખી શકીએ?
મને લાગે છે સૌથી પહેલો અને મહત્વનો પાઠ એ છે કે શોકની સાર્વત્રિકતા અને સાથે સાથે તેની વિશિષ્ટતાને સમજવી.
એટલે કે
શોક દરેક અનુભવે છે, પણ દરેકનો અનુભવ જુદો હોય છે. છતાં ડિડિયોન જે અતાર્કિકતા, જે અસ્તવ્યસ્તતા, જે જાદુઈ વિચારસરણીનું વર્ણન કરે છે,
હા,
તે ઘણા લોકો પોતાના અનુભવમાં ક્યાંક ને ક્યાંક ઓળખી શકે છે. આ પુસ્તક આપણને શીખવે છે કે આવી પ્રતિક્રિયાઓ સામાન્ય છે, એ કોઈ માનસિક નબળાઈની નિશાની નથી.
શોક આપણને બદલી નાખે છે અને એ બદલાવને સ્વીકારવો પડે છે.
બરાબર.
અને બીજો મુદ્દો જેની વાત તમે પહેલા પણ કરી, તે સામાજિક અપેક્ષાઓ અને શોકની વાસ્તવિકતા વચ્ચેનો જે તફાવત છે તે.
હા, સમાજ ઘણીવાર ઈચ્છે છે કે શોકગ્રસ્ત વ્યક્તિ જલ્દી નોર્મલ થઈ જાય, દુઃખ ભૂલીને આગળ વધે.
પણ ડિડિયોનનો અનુભવ શું બતાવે છે?
એ બતાવે છે કે આ પ્રક્રિયા બહુ લાંબી હોઈ શકે છે, જટિલ હોઈ શકે છે અને દરેક માટે અલગ હોઈ શકે છે. એની કોઈ સમય મર્યાદા નથી હોતી.
એટલે આ પુસ્તક આપણને શોકગ્રસ્ત લોકો પ્રત્યે વધુ સંવેદનશીલ, વધુ ધીરજવાન બનવા પ્રેરે છે.
ચોક્કસ.
અને ત્રીજું, તે આપણને ગાઢ માનવ સંબંધોના મૂલ્ય વિશે ફરી વિચારવા મજબૂર કરે છે.
કેવી રીતે?
લાંબા ગાળાની ભાગીદારી, પ્રેમ, સહજીવન એ આપણી ઓળખનો જ એક ભાગ બની જાય છે.
અને જ્યારે એ સંબંધ તૂટે છે ત્યારે જાણે આપણો પોતાનો જ એક હિસ્સો ગુમાવાઈ જાય છે. પેલી અમેમાંથી હું બનવાની જે એકલતા છે, જે પીડા છે, એનું ડિડિયોનનું વર્ણન અસાધારણ છે.
અને અંતે આપણે ફરી પાછા એ જ મૂળભૂત સત્ય પર આવીએ, અનિશ્ચિતતાનો સ્વીકાર. કદાચ આ પુસ્તકનો સૌથી મોટો વ્યવહારુ પાઠ એ જ છે.
હા, જીવનની આ અણધારી પ્રકૃતિને સ્વીકારતા શીખવું, પેલું નિયંત્રણનો મોહ છોડીને વર્તમાન ક્ષણો અને સંબંધોને વધુ મહત્વ આપવું.
કારણ કે જેમ ડિડિયોન કહે છે, જીવન એક ક્ષણમાં બદલાઈ શકે છે.
હા, અને આ સ્વીકાર એટલે કોઈ નિષ્ક્રિય શરણાગતિ નહીં, પણ વાસ્તવિકતાની સમજ સાથે જીવવાની એક રીત.
તો જો આપણે આ સમગ્ર ચર્ચાના અંતે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, ત્રણ સૂજ, તો તે શું હોઈ શકે? ચલો પહેલી એક ભાવનાત્મક સૂઝથી શરૂ કરીએ.
ભાવનાત્મક રીતે મને લાગે છે સૌથી શક્તિશાળી સૂઝ એ છે કે ગાઢ નુકસાન પછી અનુભવાતી પેલી અત્યંત ઊંડી એકલતા અને વાસ્તવિકતાથી જાણે વિખૂટા પડી ગયા હોઈએ એવી ભાવના.
ડીડિયોન વર્ણવે છે તેમ જાણે આખી દુનિયા ચાલતી રહે છે પણ તમારા માટે સમય અટકી ગયો છે.
બરાબર, એક વ્યક્તિની ગેરહાજરી આખી દુનિયાને ખાલી કરી દેશે. આ જે ભાવનાત્મક સત્ય છે એ શોકની સૌથી તીવ્ર વાસ્તવિકતા છે.
હવે એક બૌદ્ધિક સૂઝ, એન ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનસાઇટ વિશે શું કહેશો?
બૌદ્ધિક રીતે આ પુસ્તક આપણને એ સમજાવે છે કે શોક એ માત્ર દુઃખની લાગણી નથી પણ એક અત્યંત જટિલ મનોવૈજ્ઞાનિક અને કદાચ ન્યુરોલોજિકલ સ્થિતિ છે.
જાદુઈ વિચારસરણી એનું એક લક્ષણ છે.
હા, અને એ આપણી તર્ક કરવાની ક્ષમતાની મર્યાદાઓ બતાવે છે, સાથે સાથે આપણા અનુભવને શબ્દોમાં વ્યક્ત કરવાની ભાષાની મર્યાદાઓ પણ સ્પષ્ટ કરે છે.
એટલે કે શોકને સમજવા માટે જે પ્રચલિત માળખાં છે, મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો કે સામાજિક સમજૂતીઓ,
એ ઘણીવાર અધૂરા સાબિત થાય છે. આ પુસ્તક આપણી સમજની સીમાઓને પડકારે છે.
અને અંતે એક સાર્વત્રિક સૂઝ, અ યુનિવર્સલ ઇનસાઇટ, એક એવો પાઠ જે લગભગ દરેકને લાગુ પડી શકે.
સાર્વત્રિક સૂઝ એ છે કે શોકમાંથી બહાર આવવાનો કે તેને પાર કરવાનો કોઈ નિશ્ચિત રસ્તો કે સમયપત્રક નથી હોતો.
એક પ્રવાસ છે જેને જીવવો પડે છે.
હા, એક અનિવાર્ય ઊંડો વ્યક્તિગત પ્રવાસ છે જેને સહન કરવો પડે છે. સ્વીકૃતિ કદાચ આવે પણ તે ધીમે ધીમે આવે છે.
અને સ્વીકૃતિનો અર્થ એ નથી કે પીડાનો અંત આવી ગયો.
બરાબર, સ્વીકૃતિનો અર્થ છે પીડાની સાથે જીવતા શીખવું. પેલી સાજા થઈ જવાની સામાજિક અપેક્ષા કરતા નુકસાન સાથે જીવનને ફરીથી ગોઠવવાની વાસ્તવિકતા વધુ મહત્વની છે.
આ પુસ્તક ખરેખર કોઈ સહેલા જવાબો નથી આપતું, પણ જીવનની જે કઠિન વાસ્તવિકતાઓ છે એનો સામનો કરવાની હિંમત અને પ્રામાણિકતા જરૂર આપે છે.
હા, અને શોકની જટિલતાને સ્વીકારતા અને તેને કરુણાથી જોતા શીખવે છે.
ચોક્કસ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.